પરમાત્મા ને ક્રોધ કરવાની શું શું જરૂર પડી કે ક્રોધ કરે? એમ કે ક્રોધ કરે તો પોતે દુઃખી થઈ જાય, તો દુઃખ નો ધંધો તો પરમાત્મા કરે નહી, અને ક્રોધ છે આવનારે તો નથી. તો આત્મા એનો કરતા નથી તો કોણ એનો કરતા છે? ચાલો ભાઈ, આત્મા એનો કરતા નથી તો કર્મ કરે છે, એ ખોટી વાત. સો કર્મથી ક્રોધ થતો નથી, જો કર્મથી ક્રોધ થાય તો પર્યાય પરાધીન થઈ જાય. તો ક્રોધ એટલે કરાવ્યા જ કરે ને, આને ક્રોધ રૂપે પડવું પડે એમ છે નહીં. ત્યારે ક્રોધ થાય છે, હકીકત છે. ક્રોધ માન માયા લો માટે ભ્રષ્ટાચ ક્રોધ નામ ચાર દેશ મોહ વિચાર બધું લઈ લેવાનું. ક્રોધ નામનો જે કષાય શુદ્ધતા પર્યાય ના આવી, એ પણ પર્યાય નો વિશિષ્ટ પ્રકાર નો ક્ષણિક ધર્મ છે. એ ઉત્પાદ નું વિશેષણ છે. ઉત્પાદ પોતે ક્રોધ રૂપે થતો નથી, પણ એની અંદર ઉપાધિ આવી ક્રોધ ની ઉત્પાદમાં. તો એ ક્રોધ જે થયો છે એ આત્માથી નહીં ને કર્મથી નહીં થાય છે. હકીકત થાય ત્યાં સુધી હો થાય ત્યાં સુધી થાય છે, પણ એ પર્યાય ના સટકારક થી ક્ષણિક ઉપાદાન થી એ ક્રોધ થાય છે. જેને ક્ષણિક ઉપાદાન બેઠું તો કરતા બુદ્ધિ ગઈ નહીં થી પર્યાય ના સરકાર હું એનો કરનારો નથી, અને કર્મ થી પણ હું થતો નથી. ત્યારે ક્રોધ નો જયારે સકાળ છે ત્યારે એનું લક્ષ્ય કર્મ ઉપર જ હોય, આત્મા ઉપર હતું નથી. તેથી કર્મને નિમિત્ત કહેવાય અને ક્રોધને નૈમિત કહેવાય. કર્મને નિમિત્ત પણ જાણે અને ક્રોધને નૈમિત પણ જાણે. જે જાણે એ ક્રોધ નો કરતા બની ગયો. હવે ક્રોધ નો અકર્તા કેવી રીતે થાય, જ્ઞાતા કેવી રીતે થાય? એ ક્ષણિક ઉપાદાન થી એને જો ભાઈ જરા આગળ આગળ આવજો પછવાડે કીધો બે ચાર પાંચ દસ માં સમાઈ જાય છે. એ ટીકા સંકળા આપી બેસો ઉપર આવી જાય બે ચાર ઉપર આવશે ઉપર બેસો ભાઈ કઈ વાત બસ. આજે જૈન દર્શન નું હાર છે. હાર ક્રોધ થાય છે એનો સ્વીકાર કરે છે સર્વજ્ઞ ભગવાન. પર્યાયમાં ક્રોધ થાય છે થાય ક્યાં સુધી? ક્રોધ કાયમ ન થાય જીવની પર્યાયમાં પણ. જીવમાં તો થાય જ નહીં, જીવમાં તો ક્રોધ કોઈ કાળે થયો નથી, પણ પરાશ્રિત પર્યાયમાં ક્રોધ થાય છે થાય ત્યાં સુધી. જ્યાં સુધી એ પર્યાય પોતાના સદાત્માનું અવલંબન ન લઈએ ત્યાં સુધી પર્યાયમાં ક્રોધ થાય. પણ ક્રોધ થાય છે એને નિમિત્તના લક્ષ્ય જોશો તો નૈમિત્તિક દેખાશે. નૈમિત્તિક દેખાશે તો આત્મા એનો કરતા થઈ જશે, કેમ કે અહીંથી એનો કરતા કર્મ હોય તો પરથી નિમિત્ત નૈમિત થાય. શું કરવું? હું ક્રોધ ને કરું છું જે જ્ઞાતા સ્વભાવ ને ભૂલે છે, ઉદાસીન અવસ્થા નો ત્યાગ કરે છે. હું કેવળ નાયક નો જ્ઞાતા અને પરિણામ થાય એનો પણ જ્ઞાતા, એ બે પડાના જ્ઞાતા થી જુદ થઈ ગયું, જુદ થઈ ગયું. કોઈનો જ્ઞાતા રહ્યો નહીં, નાયક નો જ્ઞાતા નર્યો અને પર્યાય નો પણ જ્ઞાતા નર્યો. તો થયો શું કે ક્રોધ તો હું કરતા છું, ક્રોધ મારું કર્મ છે. ક્રોધ નો જે કરતા બુદ્ધિ ક્રોધમાં કરે એને પરદેવે નિમિત્ત હોય તો એ નૈમિત્તિક પર્યાય છે, એનું નામ એનું કર્મ થઈ ગયું. હવે ક્રોધના કર્મ થી વ્યાવર્ત થવું હોય અને જ્ઞાતા થવું હોય તો એને શું કરવું જોઈએ? કે ક્રોધ મારાથી તો થતો નથી પણ કર્મથી થતો નથી, પણ એ ક્ષણિક ઉપાદાન એક સમયની પર્યાય સત હેતુ, સતની કોઈ અપેક્ષા ન હોય. પેલા થવા યોગ થાય છે નિરપેક્ષથી જો ક્રોધને, ક્રોધ છે કે થવા યોગ થાય છે, ન થવા યોગ ક્રોધ થઈ ગયો એમ છે નહીં, અને પરથી પણ નથી ને સ્વથી પણ નથી થાય છે હકીકત. હવે એ ક્રોધને તો જો ક્ષણિક ઉપાદાન એની પર્યાયની યોગ્યતાથી થવા યોગ થાય છે. પહેલા સત હેતુ ક્રોધ ને જો, અને જો ક્ષણિક ઉપાદાન તને ખ્યાલમાં આવ્યું તો નિમિત્ત લક્ષ્ય થઈ ગયું, તો નૈમિત્તિક ભાવનો ભાવ થઈ ગયો. નૈમિત નો અભાવ થઈ ગયો તો અજ્ઞાતા થઈ ગયો. તો એ પરિણામ જે થાય એનો જ્ઞાતા રહી પણ એનું કરતા બને. પરિણામ થયા વગર રહે નહી, કરતા બુદ્ધિ થાય નહીં, અને જ્ઞાતા પૂર્ણ રહી જાય. નાયક નો જ્ઞાતા થાય, એ પર્યાય નો જ્ઞાતા થાય, એ પણ સવિતા દશામાં વ્યવહાર જાણેલો પ્રજન્માન. પેલા તો એ ક્રોધ ન જ જણાય, એકલો જ્ઞાયક જણાય ત્યારે અનુભવ થાય, અનુભવમાંથી બહાર આવે ત્યારે કસાય થાય, એનો જ્ઞાતા રહી છે, એનો કરતા થતો નથી. એવી અદભુત થી અદભુત વાત છે. દરિયાપ્રિય બે ને જાણે છે. પરિણામ નું કરવું, પરિણામ મારા કયા વિના થયા કરે, પરિણામ મારા કયા વિના થયા કરે છે, થાય છે હકીકત, પણ મારા કરવાથી થાય છે એનો નિષેધ આવી ગયો, નકાર આવી ગયો. પરિણામ મારા કયા વિના થયા કરે છે એટલે કરતા બધી ગઈ, જ્ઞાતા થયો તો નિમિત્ત પણ ગયું ને નૈમિત્તિ પણ ગયું ને ક્ષણિક ઉપાદાન રહ્યું એનો જ્ઞાન ના રહ્યો. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. બીજો બોલ કે કસાઈ ને હું જાણતો નથી, કેમ કે કસાઈ ઉપર મારું લક્ષ નથી. પરલક્ષ અભાવા જ્ઞાન ને ક્રોધ ઉપર લક્ષ નો હોય, એટલે ક્રોધ ને જાણતો નથી પણ ક્રોધ જણાયા કરે છે. જાણે નહીં અને જણાય, જાણે નહીં અને જણાયા કરે, એવી સ્થિતિ સાધક ની થઈ જાય છે. તો કહે છે કે ક્રોધ નામનું જે ભાવ કર્મ છે એનો ઉત્પાદ સત એટલું છે, આત્મા એનો કરતા નથી અને કર્મ એનો કરતા નથી. થાય ત્યારે આત્મા એનો નિમિત્ત પણ નથી અને કરતા બુદ્ધિ એ થાય ત્યારે એનું નિમિત્ત કારણ કર્મનો ઉદય છે. નિમિત્ત નૈમિત્તિક શબ્દ અજ્ઞાની ને હોય, જ્ઞાની ને નિમિત્ત નૈમિત્તિક શબ્દ હોતો નથી. વ્યવહાર જ્ઞાતા નહીંના સંબંધમાં આવી ગયો, એ પણ કથન થી સવિકર દિશામાં હોય ત્યારે એ પણ રાગ ને જ્ઞાન નથી જાણતો પણ એ જ્ઞાન જાણે. મારું જ્ઞાન તો મને જાણે, મારું જ્ઞાન મારા આત્માને જાણવાનું છોડી અને રાગ ને જાણવા જાય એવો જ્ઞાન નો સ્વભાવ નથી. ત્યારે જાણેલો પ્રજ્ઞાન આવ્યું તો કોણ એને જાણે છે? એ બુદ્ધિ ગોચર ગુણ ને, ગુણ એટલે સમય તો નહીં, ગુણ એટલે પર્યાય નું નામ ગુણ કહેવાય. બુદ્ધિ ગોચર રાગ ને બુદ્ધિ જાણે છે, મન નો વિષય છે, મારો વિષય નથી. પરને જાણનારું જ્ઞાન એ પરનું છે મારું જ્ઞાન, રાગ ને જાણનારું જ્ઞાન પણ મારું નહીં. રાગ તો મારો નહીં અને રાગ મારા જ્ઞાન નું ગ્રહ નહીં, મારા જ્ઞાન નું ગ્રહ મારો પરમાત્મા ને. રાગ ને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન એ પર જ્ઞાન છે, પર ને જાણે છે, તે પર છે મારો એ વિષય નથી. જ્ઞેય પણ મારું નથી, જ્ઞેય તો મારો ભગવાન આત્મા જ્ઞેય છે. જ્ઞેય પણ હું, જ્ઞાન પણ હું ને જ્ઞાતા પણ હું, એમ સવિકલ્પ માં ભેદ પડે છે. નિર્વિકલ્પ ધ્યાન માં તો એટલો ભેદ નીકળી જાય. સાધક સવિકલ્પ માં આવે ત્યારે હું જ્ઞાતા હું જ્ઞાન ને હું નહીં તો વિચાર આવે અથવા બીજાને સમજાવવા માટે કે પણ પછી તો એ ભેદ ને ઓળંગીને ફરી ફરી સદુપયોગમાં આવીને સાધના પૂરી કરીને પરમાત્મા થઈ જાય છે. રાગ મારું કરતાનું કર્મ તો નહીં પણ મારા જ્ઞાન નું ગ્રહ પણ નહીં. ત્યારે રાગ ને જાણનારું છે કે આ છે, જાણેલો પ્રજ્ઞાન કોણ જાણે છે? કે બુદ્ધિ એને જાણે છે. બુદ્ધિ ગોચર રાગ છે, સ્પર્શ રસ ગંધ વર્ણ ઇન્દ્રિય ગોચર છે. સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દો એને કોણ જાણે છે? કે પાંચ ઇન્દ્રિય ઉઘાડ એને જાણે છે. હું એને જાણતો નથી. ભગવાન ને દર્શન કરે છે એથી કોણ જાણે છે? એને ચક્ષુ ઇન્દ્રિય નો વિષય છે, એ મારા જ્ઞાન નો વિષય નથી. એ છે કે આ અશુદ્ધતા જે ક્રોધ ની આવી છે એને તો નિમિત્ત નું લક્ષ છોડી દે અને જ્ઞાયક નું લક્ષ કરીને જાણજો તો એ નૈમિત નહીં દેખાય. ક્ષણિક ઉપાદાન પણ એ જ્ઞાનના જ્ઞેયમાં આવી જશે, કરતાનું કર્મ તૂટી જશે. શરીર દશા રહેશે ત્યાં સુધી જ્ઞાન નું જ્ઞે કહેવાય. ફરીથી નૈમિકલ ધ્યાનમાં જતા જ્ઞાન નું જ્ઞેય પણ રહેતું, રોજ જ્ઞાન નું જ્ઞેય નથી, નૈમિકલ ધ્યાનમાં ક્રોધ જણાતો નથી. આ એકલાની વાત હજી શરૂઆતની વાત છે. તો પીએલએલપી ની વાત ચારિત્ર ની વાત નથી, આ તો સમ્યક દર્શન ને જ્ઞાન કેમ પ્રગટ થાય એની તો ગાથા છે અને એનો જ ભાવાર છે. ભાવાર કેનો છે? ચારિત્ર ની ગાથા નથી. ચારિત્ર ની ગાથા સોલ ગાથા આવશે, સોલ ની ગાથા એ ચારિત્ર ના આવશે. અત્યારે તો હજી પહેલે પાયે આત્મા દર્શન કેમ થાય, દર્શન વિના રખડો છે, ક્રિયા તો ઘણી કરી કટાઈ હો, ચારિત્ર પ્રગટ થયો જ નથી. એટલે તમે કૃષ્ણ વિના કોઈ દિને ચારિત્ર એટલે રમણતા સ્વરૂપ ની હોય શકે નહીં. પાંચમા આવૃત્તિ ચારિત્ર નથી, એ ચારિત્ર નો મળ અને મેલ છે. ભાવરંગી સંત એને મેલ જાણે છે પાંચમા આવૃત ના પરિણામ ને, અને અજ્ઞાની એને ધર્મ માને છે, ભલો માને છે, ભલો માની ને શુભ ભાવ કરે છે. કહે છે કશુંપણું પરમેવાના સંયોગથી આવે છે, એટલે સંયોગ નું લક્ષ કરે. જે જીવ સ્વભાવથી છૂટે ત્યારે શુભાશુભ થાય એ મૂળ ચીજ, અને શુભાશુભ થાય ત્યારે એનું લક્ષ્ય પરદેવ પર જાય છે. શુભાશુભ નું લક્ષ્ય સ્વદેવ પર હોતું નથી. આત્માને આશરે કસાય ન થાય, થાય હોતાથી, પણ એ વખતે એનું લક્ષ્ય પરદેવ પર જાય છે. તો પરદેવીને નિમિત્ત કહેવાય અને રાગને નૈમિત્તિક કહેવાય, અને રાગ નૈમિત્તિક પણ એ જાણે એ કરતા થઈ ગયો રાગ નો, કરતા થયા વિના નૈમિત્તિક ન હોય. કરતા ન થાય તો એ જ્ઞાતા રાગ નો થઈ જાય, નૈમિત્તિક ન હોય રાગ. અશુદ્ધ પણ પરદેવના સંયોગથી આવે છે, એટલે એના લક્ષ્ય થાય છે. થાય છે પોતાના કળે, પણ એનું લક્ષ પર ઉપર હોય તો પરદેવથી થાય છે, એમ નિમિત્ત પ્રધાન પ્રસંગથી કહેવામાં આવે છે. નૈમિત્તિક સિદ્ધ કરવું હોય ને ત્યારે નિમિત્ત પ્રધાન કહેવાય, જયારે ક્ષણિક ઉપાદાન કેવું હોય તો નિમિત્ત નથી, એ જ્ઞેય છે, જળ કર્મ જ્ઞેય થઈ ગયું. અહીંયા જ્ઞાતા થયો, પરિણામ નો જ્ઞાતા, અને કર્મ પણ જ્ઞેય પણ જણાય છે સાધક ને. નિમિત્તપણે કર્મ જણાતા નથી, કર્મ નિમિત્તપણે જણાય તો નૈમિત્તિક થાય, નૈમિત્તિક થાય તો એનો કર્તા થઈ જાય. જ્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું નથી, મૂળ દ્રવ્ય હો, મૂળ જ્ઞાયક ભગવાન આત્મા ચિદાનંદ છે. અગરમાં એક આત્મા છે, એના બે પરખા છે, એક સામાન્ય પરખું શુદ્ધ અનાદિ અનંત એને દ્રવ્ય કહેવાય, અને વર્તમાન જે પરિણામ થાય એને બીજું પરખું કહેવાય. પરિણામ કહો, હાલત કહો, દશા કહો, અથવા તેને ક્ષણિક ઉપાદાન કહો, પર્યાય નું બીજું નામ ક્ષણિક ઉપાદાન છે. ખરેખર પર્યાય નું નામ ક્ષણિક ઉપાદાન છે, ખરેખર પર્યાય નું નામ નૈમિત્તિક નથી, અને જગત ના પદાર્થ નું નામ નિમિત્ત નથી, એનું નામ જ્ઞેય છે. આઠ કર્મ જ્ઞેય છે, નિમિત્ત નથી. નિમિત્ત જેને દેખાય છે એને નૈમિત્તિક ક્રોધ ઉભો થયો, અને ક્રોધ ઉભો થયો તો એનો કરતા હું છું ને મારું કર્મ સંસાર ઉભો થઈ ગયો. આઠ કર્મ જ્ઞેય છે, નિમિત્ત નથી. અહીંયા જાણનાર ને જાણતો એ તને જ્ઞેય પણ ગણાશે, પણ નિમિત્ત પણ એ નહીં જણાય. કેમ કે નૈમિત્તિક ભાવ ઉભો થાય તો નિમિત્ત કહેવાય ને, વિખ્યાત ઉભો થાય તો નિમિત્ત કહેવાય, પણ સમ્યક દર્શન ઉભું થયું પ્રગટ તો સમ્યક દર્શન ને કોઈ પરપદાર્થ નિમિત્ત ન હો, વિખ્યાતો ને પરપદાર્થ નિમિત્ત હો. અલૌકિક વાત, રાગ ની સિદ્ધિમાં પણ જો ઊંડો ઉતરે તો રાગ નીકળી જાય, કરતા બધી છૂટી જાય, અકર્તા કહો કે વિશેષ અપેક્ષા પણ અકર્તા થાય છે રાગનો, અથવા તેનો જ્ઞાતા થઈ જાય. જ્યાં મૂળ દ્રવ્ય તો અનિદ્રવ્ય થતો નથી, એને શુભાશુભ રૂપે આત્મા થતો નથી, ક્રોધ રૂપે આત્મા થતો નથી, એમ કે છે. ક્રોધ અન્ય દ્રવ્ય છે, ક્રોધ છે પરદ્રવ્ય છે, અન્ય દ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. અન્ય દ્રવ્ય રૂપે ભગવાન શુદ્ધાત્મા કોઈ કાળે દેહ રૂપે, કર્મ રૂપે, રાગ રૂપે, ક્રોધ રૂપે થવું અશક્ય છે, થતો જ નથી, થયો નથી, ને થવાનો પણ નથી. એવો એક દ્રવ્ય કાળે સામાન્ય શુદ્ધિએ છે. દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું નથી, માત્ર હવે પર્યાય ની વાત કરે, દ્રવ્ય તો જેવું છે તેવું શુદ્ધ અનાદિ અનંતંકો તેનો પરમાત્મા રહેલો છે. એને તો જરા જેટલો પણ દાગ લાગ્યો નથી, એને રાગ નો દાગ લાગ્યો નથી. પર્યાય ને દાગ લાગ્યો છે, એ પર્યાય જયારે સોનું લે તો રાગ નો દાગ નીકળી અને શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ જાય. પરિણામ ને ડાગ લાગે, ભગવાન આત્મા ને ડાગ લાગ્યો. આ પાપ કર્યું છે, કોણ પાપ કરે? પાપ ની મર્યાદા ક્યાં સુધી છે? પર્યાય માં પાપ થાય છે. એ પાપ નો ડાગ ભગવાન આત્મા ને લાગ્યો નથી, તેથી આત્મા પાપી થતો. આ વાત લંડન માં જયારે કરી ત્યારે એક વયોવૃદ્ધ માણસ હતા બાપા જામનગર સાહેબ, એની એવો પ્રબોધ આવી ગયો. વાત કરો છો પાપ ની, એક સમય ની પડ્યા, બીજા સમયે પડ્યા અંતર્મુખ થાય ના એવું પાપ એ સમયે વેદાય ગયું, આગળ પાછળ વેદન નથી. એનું શું વાત કરો? અમે તો ઘણા પાપ કર્યા છે ગામડામાં, ખેતી કરતા હતા વગેરે વગેરે. પાપ નો પશ્ચાતાપ તો સામાન્ય જીવન દરેકને, અને ગ્રસ્ત અવસ્થામાં પાપ તો થઈ ગયો. અજ્ઞાન દશામાં શું થાય? બધું થાય. અજ્ઞાન દશામાં શું થાય છે, શું ન થાય એ કઈ કહી શકાય. પાપ તો બહુ કર્યા છે, પણ આજે તમે એક વાત મને કહી કે પાપ વેદાઈ ગયું ને ચાલ્યું ગયું છે, પાપ તમારા આત્મામાં બેઠું નથી. ભલે અત્યારે પાપ ના પરિણામ નથી, દ્રવ્યમાં નથી, ને અત્યારે પર્યાયમાં પણ અત્યારે પુણ્ય ના પરિણામ છે. પાપ ના પરિણામ ક્યાં છે તમારી પર્યાયમાં? આ સાંભળો છો તત્વ ની વાત થી બધું. આવો બીજું અહીં ઉપર બેસવાય, જીગા છે બેસવાની બેઠક રાખી. બેન ને બેસો તો અહીં જીગા છે, એને પગ ની તકલીફ છે. અવાજો જરા બેસવા દે, જીગા છે. આ જૈન દર્શન પરમાત્મા થવાનું દર્શન છે. આ ચાર ગતિ ના દુઃખ નો અભાવ થઈને અલ્પકાળમાં એ હરિયંત ગતિ થઈ જશે. જો આ ભાવ ને સમજશે તો મારા રમણીક લાલ તો આવે તો એના બે દીકરા આવતા છે. એનો અર્થ અત્યારે એ દુખી છે, દુખી હોય તો આ સુખ ની વાત સાંભળવા આવે છે. દુખી છે હો જગત એને કે સુખી છે બહુ, બંગલા મોટર વગેરે વગેરે. અજ્ઞાની ને કઈ ખબર નથી એનું નામ સુખ ને કેનું નામ દુઃખ. દુઃખ અરે સ્વર્ગ નો દેવ પણ અજ્ઞાન દશામાં દુઃખી છે. હા હા, તો સ્વર્ગ જેવું તો અત્યારે ક્યાં અહીંયા કોઈ છે મોદી સાહેબ કોઈને? હા હા, એ સ્વર્ગ ની દેવ ની એક બે પગ હોય ને, એક મોજડી એ વેચે ને તો આ કોઈ આખો રશિયા કે અમેરિકા કે કોઈ આરબ દેશ પણ ખરીદ ના શકે. એટલું કે એની કિંમતી હોય રતન, મોજડી માં રતન ભેરા હોય. હવે આ તો તારીખ ક્યાં આમાં કરોડ બે કરોડ પાંચ કરોડ બેઠો. કલ્પના કરે છે કે મારા જેવું કોઈ દુઃખી નથી. સ્વર્ગ ને ભગવાન કે છે તારા જેવું કોઈ દુઃખી નથી. એ છે પાપ ના પરિણામ એક સમય ના છે, ચિંતા ન કરતું. થઈ ગયું પાપ બરાબર, ગયું ગયું તે ગયું. જે તિથિ વીતી ગઈ હોય ને બ્રાહ્મણ પણ યાદ ના આવે કે કઈ કહેવાય? ગઈ તિથિ બ્રાહ્મણ વાંચે નહીં, ગઈ તિથિ બ્રાહ્મણ વાંચે નહીં, એટલે ગયું તે જાગી જાવ તો જ્ઞાતા છું. પુન પાપ નો કરનારું નહીં, અને પુન પાપ મારા જ્ઞાન નું જ્ઞાન પણ નથી. મારા જ્ઞાન નું જ્ઞાન તો મારો પરમાત્મા છે. જે બનાવીને એક સમય માં ન્યાલ થઈ જાય, પાપ પૂર્વનું ગયું ફૂ થઈ ગયું. પાપ ના પરિણામ એક સમય ના છે, બીજા સમયે પલટી શકે છે. આત્માને યાદ કરે તો પુણ્યના પરિણામ આવે, અને અંદર માં જાય તો પુણ્યના પરિણામ અભાવ છે અને ધર્મ ના પરિણામ થઈ જાય. ઇન્દ્રાંગ દશા પ્રગટ થાય અલ્પ. મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું નથી, ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. એ તો રાગ રૂપે થતો નથી, ક્રોધ રૂપે થતો નથી, અન્ય દ્રવ્ય રૂપે થતું નથી. માત્ર પરદ્રવ્યના નિમિત્તની અવસ્થા મલિન થઈ જાય છે. નિમિત્ત નું લક્ષ કરે તો અવસ્થા મલિન થાય, અને નિમિત્ત નું લક્ષ છોડે અને આત્માનું લક્ષ કરે તો મૂળ પ્રગટ થઈ જાય. સમય કૃષ્ણ ચારિત્ર મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય, મધ માર્ગ નો અભાવ થાય, પરદ્રવ્યના નિમિત્તની અવસ્થા મલિન થાય છે. દ્રવ્ય પવિત્ર છે અને પર્યાય મલિન છે, એ મલિન નું નિમિત્ત કારણ છે. નિમિત્ત તો લક્ષ કરે છે ને, જાય છે ઉપાદાન થી, પણ નિમિત્ત ના લક્ષ થી સમજાવે છે. કેમ કે જગત ના જેવું ક્ષણિક ઉપાદાન થી એટલું ન સમજી શકે. વ્યવહાર પરમાર્થ નો પ્રતિપાદક છે. નિમિત્ત ના આશ્રય રાગ થાય, રાગ થાય ત્યારે નિમિત્ત નો આશ્રય છે. એ સિદ્ધાંત નું વાક્ય છે. નિમિત્ત નો આશ્રય કરે તો ક્રોધ થાય, ઉદ્દેશો જ છે. ક્રોધ થાય ત્યારે એને નિમિત્ત નો આશ્રય હોય, એ સિદ્ધાંત વાક્ય છે. નવીનભાઈ તમે કઈ માં સિદ્ધાંત વાક્ય એ છે કે જયારે ક્રોધ નો પર્યાય નો સ્વભાવ છે ત્યારે એનું લક્ષ્ય બરુપણ હોય, જેના ઉપર લક્ષ્ય હોય એને નિમિત્ત નો આરોપ આપવામાં છે તો નહીં, પણ નિમિત્ત નો આરોપ આપવામાં આવે છે. પણ જયારે પલટો ખાય ને સમય પસંદ થાય, જયારે નિમિત્તે ગયો ને નૈમિત્તિક પણ દર્શન બહુ ગયો ને મિથ્યાત્વ નો પર્યાય પણ ગયો ને સમ્યક દર્શન નો પર્યાય પ્રગટ થઈ જાય, શ્રદ્ધા સાચી શ્રદ્ધા પ્રગટ થાય, અનુભવ થી પૂર્વક અનુભવમાં સમ્યક દર્શન નો જન્મ થાય, નિમિત્ત અવસ્થા મળી થઈ જાય. દ્રવ્ય દ્રષ્ટિ થી તો દ્રવ્ય જે છે તે જ છે. અરે ભલે પાપ ને પુણ્ય ના પરિણામ તને થાય, પણ તારા દ્રવ્ય સ્વભાવ ને જો ને તો દ્રવ્ય તો જે છે તે અનાદિ અનંત, મલિન થયું નથી, એને ડાઘ લાગતો નથી. કપડાની પર્યાય ને ડાઘ લાગે, કપડાને ડાઘ લાગે શું કહ્યું? કપડાને ડાઘ લાગે નહીં, પણ કપડાની પર્યાય જો માટીના સંગમાં જાય તો પર્યાય ને ડાઘ લાગે, પણ પર્યાય ને ડાઘ લાગે ત્યારે પણ કપડાને ડાઘ લાગ્યો નથી. કપડું જુદું, કપડાની પર્યાય જુદી, નિમિત્ત પડે મેલ માટી જુદું, બધું જુદે જુદું છે. આ દ્રષ્ટાંત સમજાય, આત્માની વાત સમજાવું છે. કપડું છે ને એ મેળવું છે, પેલો ધોઈ નાખે ને, એ મેલ શેમાંથી નીકળો? કપડામાંથી નીકળો? કપડું મેલું થયું જ નથી વ્યવહારના બધા કથનો. કપડું ખરેખર મેલું થઈ જાય તો ગમે એટલો સાદુ લગાવે ને પાણી તો નીકળે નહીં. દાદાત્મ સંબંધ એની સાથે નથી. મેલને કપડાના સફેદ 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 સ્વચ્છ સ્વભાવ જે પડ્યો ચંદ્રમાં એની સાથે કઈ સંબંધ નથી. હા, મેલી પર્યાય થઈ છે, પર્યાય મેલી થઈ છે તો પાણી ને સાબુ વડે ને ધુકાવે તો મેલ નીકળી જાય, પર્યાય રહી જાય, પર્યાય નો પલટો થાય, પર્યાય નો અભાવ ન થાય, મેલ નો અભાવ થાય, પર્યાય નો અભાવ થાય તો કપડાનો પણ નાશ થઈ જાય. વાત જરા ગીરી છે. પર્યાયમાં લાગેલો મેલ નીકળી જાય, પર્યાય તો પલટી નિર્મળ થઈ જાય. પર્યાય ક્યાં જાય? એની રેલવે પર્યાય વિના ન હોય, પર્યાય પલટો થયો. પર્યાયમાં ફેરફાર થયો, પર્યાયમાં ફેરફાર થયો, પણ પર્યાયમાં ફેરફાર થાય તેથી એ કપડામાં ફેરફાર થાય. કપડું વધારે શુદ્ધ થઈ ગયું. હવે પેલા મેલું હતું કપડું, એની એક સમય ની પર્યાય ને છેડ્યો છે. રંગ નીકળી જાય તો કપડાની પર્યાય પણ સફેદ થઈ જાય. કેમિકલ થી કાઢી નાખે, કેમિકલ થી ગમે હોય ને, આ તો કેમિકલ એવા છે ને, કોઈ કે પાકો રંગ ના નીકળે. વિખ્યાતો નો પાકો રંગ છે જ નહીં, કાચો છે, નીકળી જાય છે. વિખ્યાતો લાંબો ટાઈમ નહીં રહે, જે સમય સાહેબ ને ભરશે ભાવથી એની દશામાં વિખ્યાતો નહીં રહે. સમય પરમાત્મા થઈ જાય, આ પરમાત્મા થવામાં નિમિત્ત થાય છે. ઉત્કૃષ્ટ ભારત ની અંદર ઉત્કૃષ્ટ નિમિત્ત છે. શ્રીમદ રાજચંદ્રજી અનુભવમાં તો શ્રેણી ચડી ગયા હતા, અહીંયા સુધી નો વિધિ હતો. આ ભાવ પેલા ભાવ નહીં, પણ બે ચાર ભાવ પેલા ગમે ત્યારે. એ કહે છે કે અમને સમય દર્શન તો પૂર્વે થયું હતું, પણ ગુમાવી નાખ્યું હતું. અમે ગુમાઈ ગયું હતું, સમય દર્શન છોડી ગયું હતું અને મિથ્યા દ્રષ્ટિ થઈ ગયા હતા. મિથ્યા દ્રષ્ટિ પણ એ જન્મે, કોઈ પણ ભારતમાં જન્મે એ સમય દ્રષ્ટિ નો જન્મ એ ન હોય. સમય દ્રષ્ટિ હોય એનો જન્મ તો કર્મમાં થાય. અહીંયા જન્મે ત્યારે મિથ્યા તો લઈને જન્મે, અને જાય ત્યારે વિચાર તો છોડીને જાય, લઈને જાય નહીં. કપડું મેલું લઈને જવું કે સ્વચ્છ કરીને જવું છે? કોઈના ફંક્શન માં જાય શેખરવેજી કે લગ્ન માં નથી જતા, કપડા એકદમ રમેશભાઈ કપડું ભાઈ આજે બદલાઈ જવું કેમ તમા જવું છે ને બદલાઈ અગ્રી ઈદી પહેર્યું હોય તો કે નહીં તારે કેમ તો મીઠ્યા તો લઈને જવું છે પ્રભાવમાં. હવે આવા ગુરુ મળ્યા તને
જી પ્રભુ,
ગુરુ રોતા મળ્યા ત્યાં સુધી તો ઠીક છે, પણ ભેદ જ્ઞાન નો મંત્ર આપ્યો કે દ્રવ્ય જેવું છે તેવું છે, ભલે પરિણામ મળી થઈ ગયા હોય, ચિંતા છોડી દે પરિણામ નહીં. પરિણામ જ્યાં દ્રવ્ય નું અવલંબન લેશે ત્યાં પરિણામ મળી નીકળીને સ્વચ્છ થઈ જશે. એ શ્રીમદજી કહે છે કે પૂર્વે ભવે અમે સમય દર્શન થયું હતું, ભમાઈ ગયું હતું, પણ હે કુદકુદા જયારે ભગવાન તારો અનંત ઉપકાર છે, તારા નિમિત્તે સ્વરૂપ નું અનુસંધાન થઈ ગયું. પાછું અનુસંધાન નો અર્થ એમ કે પૂર્વે થયું હતું, પાછું પ્રાપ્ત કર્યું એના અનુસંધાન. સાદી મિથ્યા દ્રષ્ટિ હતા. અહીંયા ભારતમાં ઘણા જેવો સાદી મિથ્યા દ્રષ્ટિ તરીકે જેમાં છે, બધા એનાથી મિથ્યા દ્રષ્ટિ ન જન્મે. શું કહ્યું? બધું આમાં રહસ્ય ઘણું છે. થોડું કહ્યું જાજુ કરીને જાણજો. આ પરિક્ષેત્રમાં બધા મિથ્યા દ્રષ્ટિ અનાદિના જન્મે છે એમ નથી. સાદી મિથ્યા દ્રષ્ટિ પૂર્વે અનુભવ થઈ ગયો હોય, શ્રીમતીમાં પણ છૂટી ગયો હોય ને એનો જન્મ પણ, હા, એવા જીવો પણ અહીંયા જન્મે છે અને ફરી અનુસંધાન કરીને ચાલ્યા જાય છે. એક સંસ્કાર તો અનુભવ ના હોય પૂર્વના, અને બીજા દેષ્ટાલબ્ધિના પણ સંસ્કાર વાળા જીવો અહીંયા જન્મે છે. દેષ્ટાલબ્ધિ સાંભળ્યું તીર્થંકર ભગવાન થી બધા ક્યાં છે? અનંત વાળી ગયા બધા. તીર્થંકર ભગવાન ની વાણી સાંભળી છે બધાએ. પણ એ સંસ્કાર ઊંડા રહી ગયા અંદરમાં. દ્રવ્ય તો શુદ્ધ છે, ભલે પરિણામમાં ભલિતા હોય, પણ જ્યાં પર્યાય ની હું લક્ષ છોડી દઈશ અને દ્રવ્ય લક્ષ કરીશ તો પરિણામ પલટો ખાઈ દઈ, સમય તો છૂટી જશે. એવા ઊંડા સંસ્કાર એને લઈને આવ્યો હોય તો એ જીવને પણ આ સમજવું સહેલું પડે છે. અનુભવી પૂર્વનું એને સહેલું, અને સંસ્કાર વાળાને પણ સહેલું, બે. અને નિકટ ભવીને પણ સહેલું. સરળ વાત કરી, ભલે પૂર્વે સમય તું નથી હોય, ભલે પૂર્વના સંસ્કાર ઊંડા ન હોય, પણ જો નિકટ ભવ્યો હોય તો એને કુનકુન ની વાણી નો રસ ખ્યાલ મારી શકે. સરળ વાત કરી. એના નિમિત્તથી મલિન થઈ છે. દરેક દ્રષ્ટિ તો જરૂરી જે છે તે છે. હજી તો ગુરુદેવ ફરમાવે છે એના વ્યાખ્યાન કે કેટલાક જીવો તો હજી એમ માને છે કે પર્યાયમાં મલિનતા આવી છે ને, શુભા શુભાવ વિચારતો તો દ્રવ્ય મલિન થઈ ગયું. દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું. પાછો આધાર આપે કે જે કાળે અશુદ્ધ પેપર મેં છે, જે કાળે તે તન્મય છે. પણ એ તન્મય અશુદ્ધતા પર્યાય ની સાથે, અશુદ્ધતા દ્રવ્ય ની સાથે તન્મય નથી. પર્યાય પ્રધાન કથન છે, દ્રવ્ય પ્રધાન કથન નથી. એક બાજુ કે તે સમયે તન્મય અને બીજી વખતે કે ઉપયોગ થયું અનન્ય છે, પણ જો ક્રોધ થી અનન્ય માનીશ તો હજી વધી પણ આને પામશે. તો બે વાક્ય વિરોધ થયા. માટે પર્યાય ની સાથે ઉદય ભાવ તન્મય છે, દ્રવ્ય ની સાથે ઉદય ભાવ તન્મય તણકામાં હોય નહીં તો દ્રવ્ય અશુદ્ધ નહીં, શુદ્ધ નરી અશુદ્ધ થઈ જાય. એમ ગુરુદેવ ની સામે તો ઘણા પડકાર આવતા હતા ને, એટલે ખુલાસા પણ ઘણા કરતા ગયા છે. અધ્યાત્મ પ્રવર્તક કર્મ કરી છે એમાં ખુલાસા બધા આ થયા છે. કેટલાક વિદ્વાનો પંડિતો એમ માને છે કે જ્યાં સુધી પર્યાયમાં મલિનતા થઈ, પર્યાય મલિન છે ત્યાં સુધી આખું દ્રવ્ય મલિન થઈ જાય. દ્રવ્ય સુધરી હતી આ કે જે દ્રવ્ય જેવું છે તેવું શુદ્ધ છે. તો કપડું મલિન થાય કોઈ નહીં, કપડાનો વિચાર તો કરો. હા, વાત સાચી છે. આપણે અત્યાર સુધી માનતા હતા કે કપડું મેલું થઈ ગયું, આજે બે ભાગ પડી ગયા હો. પર્યાય મલિન થઈને કપડું તો એવું ને એવું બેરણે પૂછો. આ વાત આપણે આ પાડે, પેલા કાલ નો આ પાડે, આજ તો આ પાડે. આ બધો બુદ્ધિગમ્ય વિષય છે, આ કઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. પેલા પણ કપડું જો મિલિન થઈ ગયું હોત તો શુદ્ધતા આવે ક્યાંથી? પછી શુદ્ધતા તો અંદર શક્તિમાં પડી છે, એમાંથી બહાર પર્યાય પ્રગટ થાય છે. મલિનતાનો વ્યય ઉપાધિ નીકળી જાય, સ્વભાવ પર્યાય પ્રગટ થાય છે. આવે જ ક્યાંથી? કપડામાં શુદ્ધતા પડીથી બહાર આવે છે, શક્તિની વ્યક્તિ થઈ. એ કપડાનો દ્રષ્ટાંત થશે ને તો ભેદ ના થઈ જાય. અને પર્યાયમાં મલિનતા દુઃખ છે એ કેમ જાય એનો ખ્યાલ આવી જાય. માત્ર પરદ્રવ્ય નિમિત્તે મળી છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે છે, અને પર્યાય અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. આમ આમ જોયે તો મલિન દેખાય છે. અજ્ઞાની ની દશાની વાત કરે છે. વિજ્ઞાન દ્રષ્ટિની ભૂમિકામાં પણ જો આમ જોયે તો મલિન પર્યાય દેખાય છે. પર્યાય મલિન દેખાય છે એમ લખ્યું છે. દ્રવ્ય મલિન થયું છે એમ આમાં લખ્યું. આંખ ઉગાડીને વાંચતો કરો, સમય સારતો વાંચ. શું લખ્યું છે બીજા ભાઈ?
પર્યાય મલિન થાય.
અને અવસ્થા થી જોવામાં આવે તો તે પર્યાય મલિન થઈ છે, દ્રવ્ય મલિન થયું
નથી.
શું સમયસાર શાસ્ત્ર આપણા માટે લખાયેલું છે, આપણું નામ માટે લખેલું છે. ભેદજ્ઞાન નો મંત્ર, શુદ્ધતા અને અશુદ્ધતા ના ભેદજ્ઞાન ની ચર્ચા ચાલે છે. અને તે અનેક પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ નાયકનું માત્ર છે. એ રીતે આત્માનો સ્વભાવ નાયક નાયક જાણનાર 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 માત્ર છે. એ રાગનો કરનાર નથી. રાગ થાય ત્યારે અકર્તા છે. રાગ થાય ત્યારે પણ અકર્તા છે. રાગ થાય ત્યારે હું કરતા છું તો મેં ક્યાં તો, અને રાગ થાય ત્યારે હું કરતા છું તો તમે કરશો, અને રાગ થયા વિના રહે
નહીં,
નહીં રાગ થાય પણ મિથ્યા તો ન થાય, સાધક અવસ્થામાં રાગ થાય પણ રાગ મારો ને હું એનો કરતા ને મારું કર્મ એ છૂટી ગયું, ફેરવી થઈ ગઈ. રાગ સાધક ને હોય ભલે હો થોડો ટાઈમ હોય તો હોય, એ વ્યવહારિક જ્ઞાન નું જ્ઞાન છે, નિશ્ચય તો જ્ઞાન નું જ્ઞાન પણ નથી, એ બુદ્ધિ નો વિષય છે, એ મારો વિષય
નથી,
મન નો વિષય છે, મન રાગ ને જાણે છે, જ્ઞાન આત્મા ને જાણે છે. વિકલ્પ દશામાં સાધક ને સવિકલ્પ દશા આવે, એ વિકલ્પ ધ્યાનમાં તો કાંઈ લે નહીં, ત્યારે સાધક ને રાગ ગણાય છે કે રાગ ને કોણ જાણે છે, મન જાણે છે, મન નો વિષય છે રાગ, મન નું જ્ઞાન છે, એક મારા જ્ઞાન નું જ્ઞાન નથી, મારા જ્ઞાન નું જ્ઞાન તો મારો પરમાત્મા છે, એવું ભેદ જ્ઞાન નિરંતર ચાલ્યા કરે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન આત્મા એકતા થતી નથી, ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન એનો વિષય ભિન્ન, અતિન્દ્રિય જ્ઞાન ભિન્ન એનો વિષય ભિન્ન, ભિન્ન બે ના વિષય ભિન્ન ભિન્ન રહેલા છે, એમ સાધક જ્ઞાન તો પરમાત્મા થઈ જાય છે. આજે યોગા લીધો થોડું બગડી ગયું, સારું આવ્યા બે કરી બોલે ભાઈ બોલે,
પૂજ્ય શ્રી ભાવનાશ્રી ને કહેતી ખરેખર એટલી ગુપ્ત રહસ્યમય આત્મિક ચમત્કારિક વાત આવે છે કે જે જીવને ખરેખર આત્માની રૂધિ છે તેને માટે ભાષા એટલી બધી સરળ અને શૈલી પણ એટલી બધી સમજાય એવી છે કે ખરેખર ભેદજ્ઞાન કરે તો અભેદ થઈને ભગવાનનો ભેટો થઈ જાય છે. હમણાં પ્રવચનમાં લગભગ 3-4 સિદ્ધાંત બહુ અગત્યના છે, બહુ સરળ ભાષા છે પણ એનો મર્મ બહુ કઠણ છે. પરિણામ મારા કૈરા વિના થયા કરે છે ઝાણ, પરિણામ મારા કૈરા વિના થયા કરે છે ઝાણ, પરિણામ મારા જાણ્યા વિના, પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે જાણ, કરતા રે જ્ઞાતા બુદ્ધે ગઈ અનુભૂતિ થઈ, કરતા રે જ્ઞાતા બુદ્ધે ગઈ અનુભૂતિ થઈ, પરાઈ પારથી પાયામાં પાપ પ્રભુ રે થાય, પરાઈ પારથી પર્યાયમાં પાપ પ્રભુ રે થાય, પાપનો ડાઘ આત્માને નથી, પાપનો ડાઘ આત્માને નથી, ડાઘ નીકળી જાય પરમાત્મ પ્રગટ થાય, હે અનકાળ ટકે જાય પરમાત્મ પ્રગટ થાય, અનકાળ ટકે જાય રાગ ને નૈમિતિક જો દેખે નિમિત્ત તને દેખાતે, રાગ ને નૈમિતિક જો દેખે નિમિત્ત તને દેખાતે, આત્મા તારો કરતા થશે, આત્મા તારો કરતા થશે, જ્ઞાતા મટી જાય આવું તને કોણ સંભાવે, હે કહાં લાલ પોકાર કરે આવું તને કોણ સંભાવે, હે કહાં લાલ પોકાર કરે, રાગ ને ઉપાદાન થી દેખે નિમિત્ત છૂટી જાય, રાગ ને ઉપાદાન થી દેખે નિમિત્ત છૂટી જાય, આત્મા અકર્તામાં આવી, આત્મા અકર્તામાં આવી, જ્ઞાતા બની જાય પ્રભુ તારી કરમ વાતો, હે કાન લાલ નું આ ભાતો, હે પ્રભુ તારી પરમ વાતો, હે કાન લાલ નું આ ભાતો, હે સંત તારા સત સમાગમ સમજાવે આતમ આગમ, હે કાન તારા સત સમાગમ સમજાવે આતમ આગમ, હે લાલ તારા સત સમાગમ.
શાંતિ.
Yeah.
जय हो।